સત્તરમી પુત્રી પંકજ જયનયની કહે છે, પંખીની વાર્તા. સત્તરમે દિવસે ભોજ રાજા જેવા સિંહાસન પર બેસવા જાય છે ત્યાં સિંહાસનમાંથી સત્તરમી પુત્રી પંકજ નયનીએ તેમને સિંહાસન પર બેસવા જતાં અટકાવી બોલી, હે રાજન, આ સિંહાસન વિક્રમ રાજાનું છે અને તેના જેવો રાજવી જ આ સિંહાસન પર બેસી શકે. આમ કહી તેણે વિક્રમ રાજાના દયારૂપણાની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક દિવસ વિક્રમ રાજા ઉજ્જૈની નગરીની બહાર આવેલા શિવાલયમાં પૂજન કરીને બહાર આવેલ વડ નીચે થોડી વાર બેઠા. તે વડ ઉપર એક મેના અને પોપટ વાતો કરતા હતા. વિક્રમ રાજા નીચે બેઠા બેઠા તે બે પંખીની વાતો ધ્યાનથી સાંભળવા લાગ્યા. મેનાએ પોતાના પતિને દુઃખી જોઈને પૂછ્યું, હે નાથ, આજે તમે આટલા દુઃખી કેમ લાગો છો? તમારે માથે એવું તે શું દુઃખ આવી પડ્યું? મને તમારા દુઃખનું કારણ જણાવો. ત્યારે પોપટે કહ્યું, હે મેના, હું મારા મિત્ર મોહનના દુઃખે દુઃખી છું. તે આજે મહાદુઃખમાં આવી પડ્યો છે. જ્યારથી તેના દુઃખની વાત સાંભળી છે ત્યારથી મને ખાવાનું પણ ભાવતું નથી. મેનાએ પૂછ્યું, તમારા મિત્ર મોહનને એવું તે શું દુઃખ છે તે મને જણાવો. પોપટ બોલ્યો, આજે સવારમાં નસીબ જોગે મને મારો મિત્ર મોહન પોપટ મળ્યો. અમે બંને લગભગ ઘણા વર્ષો પછી મળ્યા હોવાથી મારા હરખનો પાર ન રહ્યો. મેં એના કુશળ સમાચાર પૂછ્યા ત્યારે તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. મેં તેને ખૂબ જ સાંત્વન આપ્યું અને તેને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે તેણે પોતાના દુઃખની વાત કરી. ઉત્તરમાં હિમાલય પર્વતની જોડે ભાત ભાતના ઝાડ પાન ઉગે છે અને ત્યાં અસંખ્ય જાત જાતના પંખીઓ વસે છે. એ વનમાં એક સરોવરને કાંઠે હું રહેતો હતો. એક દિવસ મારે ત્યાં એક સુંદર પોપટ આવ્યો હતો. મેં તેને દસેક દિવસ સુધી મારા ઘેર રાખ્યો હતો. મેં તેની બહુ સરભરા કરી. તે મારી મહેમાન ગતિ પર ખુશ થઈ ગયો. તેણે જતી વખતે મને એક ફર આપ્યું અને કહ્યું, આ અમર ફર છે, જે આ ફર ખાશે તે અમર બની જશે. મેં વિચાર્યું કે મારે અમર થઈને શું કામ છે, માટે કોઈ ધર્માત્માને આપું. મારા દેશનો રાજા ધર્મી ઉદાર અને પવિત્ર છે. તેના રાજમાં કોઈ પણ પશુ પંખીનો શિકાર કરવાની મનાઈ છે. અહીં મનુષ્ય પશુ પંખી બધા આનંદથી રહે છે. તેમણે પશુ પંખીઓ માટે પાણીની પરબડીઓ અને ખાવા માટે દાણા પાણીની પણ સગવડ કરી છે. તેમણે સોર યોજનનું વન બનાવ્યું છે. તે વનમાં બધા પંખીઓ રહે છે. આવા રાજાને જો આ અમર ફર આપું અને અમર બનાવું તો જગત પર મોટો ઉપકાર થાય. આવો વિચાર કરી હું ફર લઈ રાજ દરબારમાં ગયો. રાજાએ મારું સ્વાગત કર્યું. મેં તેમને અમર ફર આપીને તેનો મહિમા કહ્યો. રાજા તો અમર ફરનો મહિમા સાંભળી ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે મને પોતાના ત્યાં ભોજન કરાવ્યું અને મારી સારી આગતા સ્વાગતા કરી. મેં ઘેર આવીને બધા પંખીઓને આની વાત કરી ત્યારે બધાએ કહ્યું, તે આ ભૂલ કરી. આ બાજુ રાજાએ વિચાર્યું કે હું એકલો અમર ફર ખાઈને શું કરું? મારા સગા સંબંધીઓ જો મારી પહેલાં મૃત્યુ પામે તો મારે તો પાછું દુઃખનું દુઃખ જ. માટે લાવને આ અમર ફરને રાજબાગમાં વાવી દઉં, જેથી એ ઝાડ ઉપર ઘણા અમર ફર લાગશે અને એ બધા ખાઈને અમે બધા અમર બનીશું. આ રીતે વિચાર કરીને રાજાએ અમર ફળ ખાધું નહીં, રાજબાગમાં વાવ્યું અને તેની દેખરેખ માટે એક અલગ મારી પણ રાખ્યો. સમય પસાર થતાં આ ઝાડ ઉપર બીજા અસંખ્ય ફળો ઉગ્યા. મારીએ રાજાને ફળ ઉગ્યાની વધામણી આપી. રાજા તો ઝાડ ઉપરથી ફળ પડવાની રાહ જોવા લાગ્યા. થોડા જ દિવસોમાં ઝાડ ઉપરથી એક અમર ફળ નીચે પડ્યું. મારી તેને લઈને રાજમહેલમાં આવ્યો અને ફળ રાજાને સુપ્રત કર્યું. રાજા દરબારમાં આ ફળ લાવ્યા અને બધા દરબારીઓને આ ફળ બતાવી કહ્યું, આ ફળ કોને આપવું? કોઈએ જવાબ આપ્યો નહીં. છેવટે રાજાએ જ નક્કી કર્યું કે આ ફળના 7 ટુકડા કરી યોગ્ય વ્યક્તિને વહેંચી દેવા. રાજાએ અમર ફળના 7 ટુકડા કર્યા અને પહેલો ટુકડો રાજગોરને, બીજો પોતાના કુંવરને અને બીજા 5 ટુકડા પોતાના 5 પ્રધાનોને આપ્યા. બધાએ તે ફળ હોંશે હોંશે ખાધું. પણ આશ્ચર્યની વાત તો એ બની ગઈ કે જેવું અમર ફળ બધાએ ખાધું કે થોડી વારમાં તો તેઓ બધા બેભાન થઈને નીચે ડરી પડ્યા. આખા રાજ દરબારમાં હાહાકાર થઈ ગયો. રાજાએ તરત જ પોતાના રાજવૈદ્યને તેડાવ્યા. તેમના ઘણા પ્રયત્ન છતાં કોઈ ભારમાં આવી શક્યું નહીં. રાજા તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા. રાજાએ તરત જ હુકમ કર્યો કે પેલા મોહન પોપટને હમણાં ને હમણાં હાજર કરો. એણે જ આ અમર ફળ આપ્યું હતું જે ખરેખર નિષ્ફળ છે, જેના ખાવાથી આજે બધાની આવી દશા થઈ. મેં બિચારા પંખીઓ માટે વન વસાવ્યા અને તેણે મારા ઉપકારનો બદલો આવો અપકારથી વાર્યો. હમણાં ને હમણાં આખું વન સળગાવી મૂકો, પરબડીઓ તોડી નાખો. મોહન પોપટ કાંપતો કાંપતો દરબારમાં હાજર થયો. તેણે રાજાનો હુકમ સાંભળ્યો હતો. તે રાજાના પગ પકડી બોલ્યો, હે રાજન, આ ફર મને બીજા એક પોપટે આપ્યું હતું અને તેણે મને આ અમર ફર કહીને આપ્યું હતું. મેં સારા માટે આ ફર તમને આપ્યું, પણ મને એની શી ખબર? જો હું આરોપી હોઉં તો તમે મને મારી નાખો, પરંતુ એકના વાંકે એકને શિક્ષા ન કરો. જો મારા મનમાં પાપ હોત તો હું અહીં પાછો આવત જ શા માટે? આ લોકમાંથી કોઈ મરી ન જાય ત્યાં સુધી કોઈ ઉતાવળિયું પગલું ભરશો નહીં. ત્યારે રાજાએ કહ્યું, હે પોપટ, આ 7 બેભાન થયેલાને ફરી ભાનમાં લાવવા માટે તું કોઈક એવી વસ્તુ લઈ આવ કે જેથી હું તારી ભૂલ માફ કરી દઈશ. મોહન પોપટના દુઃખની વાત પૂરી કરતાં પોપટે કહ્યું કે મોહન પોપટે રાજાને એવી ઔષધિ લાવી આપવાનું વચન આપ્યું છે, પરંતુ તેના આ કાર્ય વિક્રમ રાજા જ પૂરું કરી શકે તેમ છે. હવે આ વિક્રમ રાજાને ખોરવા ક્યાં? તેથી હવે મોહન હિંમત હારી ગયો છે અને આપઘાત કરવાનો વિચાર કરે છે. મેના પોપટની આ વાત નીચે બેઠેલ વિક્રમ રાજા સાંભળતા હતા. તેમને મેના પોપટની વાતોમાં પોતાનું નામ સાંભળી મોહન પોપટ પર દયા આવી. તેઓ ઊભા થઈને બોલ્યા, હે પંખીઓ, હું પોતે જ વિક્રમ રાજા છું. મેં તમારી વાત સાંભળી છે. હવે તમે તમારા દુઃખી મિત્ર મોહનને મારી પાસે લઈ આવો, એટલે તેને હું જરૂર મદદ કરીશ. પોપટ ઉડીને થોડી વાર પછી તેના દુઃખી મિત્ર મોહન પોપટને લઈ વિક્રમ પાસે આવ્યો. વિક્રમ રાજાએ પોપટને કહ્યું, તે જે રાજાને અમર ફળ આપ્યું છે તે રાજા પાસે મને લઈ જા. હું તારું દુઃખ જરૂર દૂર કરીશ. તારે હવે આપઘાત કરવાની જરૂર નથી. મોહન પોપટ વિક્રમ રાજાને લઈને રાજાના દરબાર આગળ ગયો, પણ પોતે સાથે ન ગયો અને મહેલ બહાર બેસી રહ્યો. વિક્રમ રાજા એકલા દરબારમાં ગયા અને રાજાને કહ્યું, હે રાજન, તમારા રાજ્યમાં પંખીઓને આટલું દુઃખ કેમ છે તેની મને સમજ પડતી નથી. મને વનમાં પંખીઓનું દુઃખ જોયું જવાતું નથી. આટલું સાંભળતા તો રાજા ગુસ્સે ચડ્યો. તે બોલ્યો, તમને પંખીઓની દયા આવે છે, માણસની નહીં કેમ? જો તમે પંખીઓનું પાપ કૃત્ય જાણશો તો તમને પણ એના પ્રત્યે તિરસ્કાર થશે. વિક્રમ રાજાએ પૂછ્યું, પાપ? પંખીઓએ એવું તે શું પાપ કર્યું છે કે જેથી તેમની ઉપર તિરસ્કાર ઉપજે? રાજાએ કહ્યું, એક પોપટ મને એક ફર, અમર ફર કહીને આપ્યું, પરંતુ તે ફર તો વિષ પણ નીકળ્યું, જેને ખાવાથી મારો પુત્ર રાજકોર અને 5 પ્રધાનો એમ કુલ 7 જણા મરી ગયા. આ પંખીઓ માટે મને પણ પહેલાં ખૂબ જ લાગણી હતી, પરંતુ તેમના આવા કૃત્ય બદલ મને હવે તેમના ઉપર તિરસ્કાર ઉપજ્યો છે, એટલે તો મેં આખા વનનો નાશ કરવાનું કહ્યું છે. વિક્રમ રાજાએ રાજાને આશ્વાસન આપી કહ્યું, મને 3 દિવસનો સમય આપો, હું 3 દિવસમાં આ બધાને ભાનમાં લાવી દઈશ. તમે ફક્ત 3 દિવસ માટે શાંતિ રાખો. જો હું 3 દિવસમાં આ 7 સુતેલાને બેઠા ન કરું તો મારે માથે ગૌ હત્યાનું પાપ. રાજા તો આ સાંભળી એકદમ આભો બની ગયો. હવે તેને વિક્રમ રાજાની વાતમાં કંઈક વિશ્વાસ બેઠો, તેથી તેણે 3 દિવસની મહેતલ આપી. આમ રાજાને આશ્વાસન આપી વિક્રમ રાજા સરોવરને કાંઠે જઈ હરિસિદ્ધ માતાનું સ્મરણ કર્યું. જ્યારે માતાજી તેમની પર પ્રસન્ન થયા ત્યારે વિક્રમ રાજાએ પૂછ્યું, હે દેવી, પોપટે રાજાને આપેલ અમર ફળને ખાનાર કેમ બેભાન થઈ ગયા? માતાજીએ કહ્યું, હે રાજન, આ રાજા લોભી છે. પોપટે તો રાજાને અમર ફર જ આપ્યું હતું, પરંતુ તેના લોભને ખાતર તે ફર વિસ્ફર બની ગયું છે. આ રાજાએ અમર ફર પોતે ન ખાતા તેનું ઝાડ ઉગાડ્યું અને તેનો લાભ બધા માણસોને આપવાનું વિચાર્યું. પરંતુ બન્યું એવું કે આ અમર ફળના ઝાડની થોડે દૂર એક મણિઘર સાપ રહેતો હતો. તે દરરોજ બહાર આવતા જતા આ ઝાડના થડને ઝેરી ડંશ મારતો જતો. પરિણામે આખું ઝાડ ઝેરી બની ગયું અને તેના ફળો પણ ઝેરી બની ગયા. તે ફળ 7 ટુકડા 7 વ્યક્તિઓએ ખાતા તેમના શરીરમાં ઝેર ચડવાથી તેઓ બેભાન થઈ ગયા. આમાં બિચારા પોપટનો કોઈ વાંક નથી. આ મણિધર સાપ અહીંથી 1 જોજન દૂર કદમના ઝાડ હેઠળ રહે છે. આ સાપની એક દાઢમાં ઝેર તો બીજી દાઢમાં અમૃત છે. જો એ અમૃતવાળી દાઢ વડે આ ઝાડને ડંશે તો પેલું 20 ફર પાછું અમૃત બને. તમે એ મણિધર નાગની પાસે જઈ વિનંતી કરો કે આ ઝાડનું બધું ઝેર ચૂસી લે. પછી તમે તે ઝાડ પરથી એક અમર ફર તોડીને તેના 7 ટુકડા 7 જણને ખવડાવશો તો 7 ભાગમાં આવી જશે. આમ કહી માતાજી અંતર ધ્યાન થયા. રાત્રે જ વિક્રમ રાજા મારી પાસેથી ફૂલોની છાપ લઈને તે અમર ફળના ઝાડ પાસે આવ્યા અને આજુબાજુ ફૂલો વેરી દીધા. ફૂલોની સુવાસથી મણિધર નાગ તેના રાફડામાંથી બહાર આવ્યો. વિક્રમ રાજાએ મણિધર નાગને પ્રણામ કર્યા અને કહ્યું, હે નાગરાજ, તમે આ અમર ફળના ઝાડનું ઝેર ચૂસી લો તો સારું. મણિધર નાગે કહ્યું, હે રાજન, જ્યારથી મેં અમૃત ફળના વૃક્ષને ડંખ લીધો ત્યારથી મારા શરીરમાં ઠંડક વરી છે, પણ જો એ ઝેર ફરીથી મારા શરીરમાં આવે તો મને આખા શરીરે અગન ભરે. વિક્રમ રાજાએ કંઈક વિચારીને કહ્યું, હે નારગરાજ, તમે ઝાડમાંથી ઝેર ચૂસી મને ડંશ મારજો, જેથી બધું ઝેર મારા શરીરમાં ફેલાઈ જશે અને તમારી બળતરા પણ મટી જશે. કારણ મારો દેહ અમૃત જેવો શીતળ છે, એથી તમને ઠંડક થશે. સાત જણને બચાવવા ખાતર હું મરવા તૈયાર છું. મણિધર નાગે વિક્રમ રાજાની શરત પ્રમાણે અમરફળના ઝાડ પાસે જઈને તેનું બધું ઝેર ચૂસી લીધું. ત્યાં તો તેનું આખું શરીર બરું થઈ રહ્યું હતું. વિક્રમ રાજાએ તરત જ પોતાનું શરીર નાગ આગળ ધરી દીધું. નાગે તરત જ વિક્રમ રાજાને દંશ દીધો અને ત્યાંથી ચાલતો થયો. હવે વિક્રમ રાજાના શરીરમાં ઝેર ફેલાવવાથી તેમને ખૂબ જ બળતરા થવા લાગી. તેમણે તરત જ વીર વૈતાળનું અને હરિસિદ્ધ માતાનું સ્મરણ કર્યું. તરત હરિસિદ્ધ માતા અને વૈતાળ હાજર થયા. વિક્રમ રાજા તો બેભાન થઈ ડરી પડ્યા હતા. રાજાને જોઈ માતાજીએ કહ્યું, હે વીર વૈતાળ, તું અત્યારે જ હિમાલય પર્વત પરથી ઝેર ઉતારવાનો મણી લઈ આવ. વેતાર તરત મણી લેવા ઉપડી ગયો. આ બાજુ રાજબાગની રખેવારી કરતા મારીની નજર વિક્રમ રાજા પર પડી. તે રાજા પાસે આવ્યો, પરંતુ તેણે વિક્રમ રાજાને બેભાન હાલતમાં પડેલા જોયા. તે એમ સમજ્યો કે આ માણસે પણ ઝેરી અમરફળ ખાધું અને તેથી બેભાન થઈ ગયો. તેણે તરત પોતાના રાજાને આની ખબર આપી. થોડી વારમાં તો રાજબાગમાં રાજા સહિત અનેક માણસો ત્યાં દોડી આવ્યા. રાજાને થયું કે જે માણસ પંખીઓની દયા ખાવા આવ્યો હતો તે જ બેભાન થઈને પડ્યો છે. સારું થયું તે મરી ગયો નથી, તે એ જ લાગનો હતો. આખા ગામમાં વિક્રમ રાજાની મસ્કરી થવા લાગી. હવે દેશમાં રાજાને રોકનારું કોઈ રહ્યું નહીં. તેણે આખા વનને સળગાવી મૂકવાનો હુકમ કર્યો. એવામાં વૈતાર હિમાલય પરથી મણી લઈ આવ્યો અને અદ્રશ્ય સ્વરૂપે વિક્રમ રાજાના મુખમાં મણી મૂકી દીધો કે તરત જ રાજાનું બધું જ ઝેર મણીએ ચૂસી લીધું. ઘડીકમાં તો વિક્રમ રાજા સ્વસ્થ થઈ ગયા. આ ચમત્કાર જોઈ બધા લોકો દંગ રહી ગયા. પછી વિક્રમ રાજાએ કહ્યું, હે રાજન, હવે આ ઝાડના ફળ વિષ ફળ નથી પણ અમૃત ફળ છે. હવે તે જેને ખવડાવવામાં આવશે તે આયુષ્યના બરિયા બનશે અને બેભાન બનેલા માણસને તેનો એક ટુકડો ખવડાવવાથી તે તરત જ ભાનમાં આવી જશે. રાજાને વિશ્વાસ આવ્યો નહીં, તેથી તેણે ખાતરી કરવા માટે વિક્રમ રાજાને કહ્યું, તમે પહેલાં એક ફળ ખાઓ. વિક્રમ રાજાએ તરત જ એક ફળ તોડાવીને હોંશે હોંશે ખાધું અને તેમનામાં વધુ તરવરાટ આવી ગયો. પછી વિક્રમ રાજાએ બીજું એક અમરફળ તોડી તેના સાત ટુકડા કર્યા અને તે સાતેય ટુકડા લઈ રાજદરબારમાં આવ્યા અને તેમના હાથે જ સાતેય બેભાન થયેલા માણસોને ખવડાવ્યા. થોડી વારમાં તો તે સાતેય માણસો ભાનમાં આવી ગયા. તે પહેલાં કરતાં વધુ પ્રફુલ્લિત લાગતા હતા. એવામાં મારી એક બીજું તૂટી પડેલું અમરફળ રાજાને આપી ગયો. વિક્રમ રાજાએ આ ફળ દરબારના કોઈ વૃદ્ધ માણસને ખાવા માટે આપવાનું કહ્યું. રાજાએ દરબારમાં રહેલા એક વૃદ્ધને આ અમરફળ ખવડાવ્યું કે તરત જ તે નવયુવાન બની ગયો. હવે પેલા રાજાને વિક્રમ રાજા પ્રત્યે માન ઉપજ્યું અને તેણે ગમે તેવા અપશબ્દો બોલવા બદલ માફી માંગી અને તેમની ઓળખાણ આપવા કહ્યું. વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી ત્યારે પેલા રાજાએ વિક્રમ રાજાને નમી પડ્યો. બધાએ વિક્રમ રાજાનો જય જયકાર બોલાવ્યો. પછી વિક્રમ રાજાએ પેલા રાજાને કહ્યું કે મોહન પોપટે જે ફળ તમને આપ્યું હતું તે અમર ફરજ હતું, પરંતુ તમે તમારા લોભના કારણે ઘણા ફર કરવા તેને વવડાવ્યું, તેથી જ આવું પરિણામ આવ્યું. તમે તો મોહન પોપટનો ઉપકારનો બદલો અપકારથી વારવા તૈયાર થયા. પેલા રાજાને પોતાના વર્તન બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેણે તરત જ મોહન પોપટને પોતાના દરબારમાં બોલાવ્યો અને તેને રહેવા માટે રાજબાગમાં સુંદર મારો બનાવી આપ્યો. તેણે પંખીઓ માટે ફરીથી દાણા પાણીની સગવડ કરી દીધી. વિક્રમ રાજા ત્યાંથી ઉજ્જૈની નગરીમાં આવ્યા. આ લોકોએ તેમના આ પરાક્રમની વાત જાણી ત્યારે બધાના આનંદનો પાર ન રહ્યો. પંકજ નયની પુત્રીએ વાર્તા પૂરી કરી અને કહ્યું, હે ભોજ રાજા, વિક્રમ રાજા આવા પરદુપ ભંજન અને દયાળુ હતા, તેના જેવા રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકશે. આમ કહી પુત્રી સરર કરતી આકાશમાં ઉડી ગઈ.